నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో వైర్యాణం నమో వజ్రాయణం నమో లోయే సహస్రాహుణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజిందర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమైసారాయ శ్వానుపత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చతి.
જો વાસ્તવમાં અપરાગ હોય તો પછી તેમાં અનાદર અગ્રહ પણ શા માટે કરવામાં આવે છે? જો વાસ્તવમાં વ્યવહાર લેના વિષયમાં ઉપરાગ કોઈ વસ્તુ ન હોય તો તો તેમાં અનાદર પણ સિદ્ધ થતો નથી? કેમ કે અનાદર તેનો જ કરવામાં આવે છે કે જે કઈ ચીજ હોય. જો નિશ્ચય નથી ઉપરાગ કોઈ ચીજ જ ન હોય તો અનાદર કોનું? બીજી વાત એ છે કે જો ઉપરાગ માની લેવામાં આવે તો પણ નવ પદાર્થોમાં ગ્રાહ્ય પણ આવતું નથી. કેમ કે શુદ્ધ પદાર્થ સિવાય બીજી જગ્યાએ નયનો અધિકાર જ નથી. શંકાકારની આ શંકા કેવળ શુદ્ધને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી છે. જો ઉપરાગના માનવામાં આવે તો તો જીવના આ નવ સ્થાન કોઈ પ્રકારે બની શકતા નથી. કેમ કે જેનું કારણ જ ન હોય તેનું કાર્ય પણ હોઈ શકતું નથી. જો શુદ્ધતા અને અશુદ્ધતા બંનેને માનવામાં આવે પરંતુ ક્રમથી માનવામાં આવે તો પણ ન્યાયથી શુદ્ધ માત્ર જ ઉપાદેય સિદ્ધ થશે અને શુદ્ધથી ભિન્ન અશુદ્ધ ત્યાં જ બનશે. જો શુદ્ધતા અને ઉપરાગ અને અશુદ્ધતા આ બંનેને એક સાથે જ માનવામાં આવે તો પણ બંનેથી આપણું ઈષ્ટ સિદ્ધ નહીં થાય. તે સમયે પણ શુદ્ધ જ ગ્રાહ્ય થશે અને અશુદ્ધ અગ્રાહ્ય થશે. એક વાત એ પણ છે કે એક પદાર્થને એક સ્થાનમાં બે ક્રિયા અથવા બે કર્મ રહી શકતા રહી પણ શકતા નથી. તેથી જીવમાં એક સાથે શુદ્ધતા અને અશુદ્ધતા બની શકતી નથી. એટલે બંને માંથી શુદ્ધતા જ ગ્રાહ્ય થશે ઇત્યાદિ દ્વૈતાદ્વૈતની કથા તો પછી રહી છે. તેથી અનન્ય ગતિ ન્યાયથી અથવા બીજી ગતિ ન હોવાથી અથવા ભટકાઈ અથડાઈને પાછા હતા ત્યાં જ આવી જવાથી એક શુદ્ધ પદાર્થ જ માનવું જોઈએ. તે સમય દર્શનનો વિષય છે. તે જ પદાર્થનું કથન કરનાર જો કોઈ ન હોય તો તે કેવળ શુદ્ધ નય છે. ઉપરોક્ત કથનથી શંકરકારનો અભિપ્રાય કેવળ શુદ્ધ નયને માનીને શુદ્ધ જીવનું ગ્રહણ કરવાનું છે તેની દ્રષ્ટિમાં વ્યવહારને સ્વર્ગે મૂકે છે. તેથી તેની દ્રષ્ટિમાં નવ પદાર્થ અર્થાત જીવની અશુદ્ધતા પણ કોઈ વસ્તુ નથી. આચાર્ય એનું ખંડન નીચે કરે છે. ઉત્તર: શંકાકારનું ઉપરોક્ત કથન બરાબર નથી. કેમ કે શુદ્ધતા અને અશુદ્ધતા આ બંનેમાંથી કોઈ એકને ન માનવામાં આવે અથવા આ બંનેના કાર્ય કારણ ભાવને ન માનવામાં આવે તો કામ ચાલી શકતું નથી. એ બંને આ જ એક રીતે સિદ્ધ થાય છે. અર્થાત બંને આવશ્યક છે. બંનેને માનવામાં અશુદ્ધતાના પક્ષમાં જે શંકાકારે વિરોધ બતાવ્યો છે તે પણ અવિરોધ જ છે, અર્થાત પરસ્પરની અપેક્ષા સહિત છે. પદાર્થ પરસ્પરની અપેક્ષા સહિત છે, તેથી વિરોધ રહેતો નથી. અપેક્ષાકૃત ભેદથી બંને બરાબર છે. શુદ્ધતા અને અશુદ્ધતા બંને આવશ્યક છે, આ વાત પણ અસિદ્ધ નથી, કેમ કે બંને એક જ વસ્તુમાં રહે છે. ઉક્ત બંને ભેદ જીવની અવસ્થા વિશેષ જ છે. આ ભેદોની અપેક્ષા જીવ અનેક હોવા છતાં પણ સામાન્યપણે કેવલ એક જ જણાય છે. વાસ્તવમાં વિચાર કરવામાં આવે તો આ નવ પદાર્થ પણ એટલે અશુદ્ધ અવસ્થા કેવળ જીવ અને પુદ્ગલ બે દ્રવ્ય મુકજ દે છે, અને કર્તા તથા કર્મ એ વાસ્તવમાં પોતાના દ્રવ્યાદિથી અભિન્ન હોય છે. પહેલા શંકાકારે એમ કહ્યું હતું કે એક વસ્તુ જ કર્તા કર્મ કેવી રીતે હોઈ શકે, એનો જે ઉત્તર છે કે જીવ કર્તા અને પુદ્ગલ કર્મ છે. કર્તત્વ જીવ સાથે અભિન્ન છે અને કર્મત્વ પુદ્ગલ સાથે અભિન્ન છે. તથા આ બંનેના મેળથી જ ન પદાર્થ થાય છે, તેથી બંનેની મળેલી એક અવસ્થામાં કર્તા કર્મને રહેવામાં કંઈ વિરોધ આવતો નથી.
ની વાત આમાં બહુ સારી રીતે બહુ સારું બરોબર.
નવ તત્વોના મૂળભૂત જીવ અને પુદ્ગલ દ્રવ્યો છે.
પૂર્વોક્ત
કથનનો ખુલાસો આ પ્રમાણે છે કે એ નવ તત્વો કેવળ જીવ અને પુદ્ગલ રૂપ છે, કારણ કે વાસ્તવમાં પોતાના દ્રવ ક્ષેત્રાદિ દ્વારા કર્તા તથા કર્મમાં અનન્ય છે પણ અન્ય નથી. કર્તા અને કર્મની ભેદની વિવક્ષાથી કેવળ જીવ અને પુદ્ગલ દ્વારા નવ તત્વોની સિદ્ધિ થાય છે, થઈ જાય છે. તથા તેની અભેદ વિવક્ષાથી જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યો સિદ્ધ થાય છે. દરેક દ્રવ્યમાં કર્તા કર્મ પણ પોત પોતાનું હોવાથી તેનું અનન્ય સિદ્ધિ થાય છે.
જીવના ભાવના ભાવને કરે પર્યાય ને પુદ્ગલ ના પર્યાય કરે, બેમાં પોત પોતાની પર્યાય છે. એક જીવ ભાવ છે અને પુદ્ગલ ભાવ છે, બે અલગ અલગ છે. કોઈને જીવ અને અરે જીવ કોઈને અજીવ ગુણના દ્રવ્ય પાપ ને તે આવે છે ને તે બે રીતે છે બરાબર છે.
આમાં તો જીવ કરતા ને પુદ્ગલ કર્મ
એ બરાબર
એટલે
જીવ અને પુદ્ગલ ના પુદ્ગલ આ બે ના જ નવ પદાર્થ થાય છે. એકલે એકલો જીવ નાય નવ નથી ને એકલે એકલો નિમિત્ત નૈમિત્તિક સંબંધ થી ઉત્પન્ન થાય છે. સ્વભાવ દ્રષ્ટિ જોતા નિમિત્ત નૈમિત્તિક સંબંધ નો અભાવ નવ તત્વ જેવી કઈ વસ્તુ એમ કહી દેશે. પેલા નથી
પૂછ્યું જીવ અને કુદરત આ બંને દ્રવ્યો સિવાય નવ પદાર્થ બીજા કોઈ જુદા દ્રવ્ય નથી. અર્થાત નવ પદાર્થ જીવ પુદ્ગલની અવસ્થા વિશેષ છે, એમાં બીજા કોઈ દ્રવ્યનો મેળ નથી. અને એમ પણ નથી કે આ નવ પદાર્થ કેવળ શુદ્ધ જીવના જ છે અથવા કેવળ પુદ્ગલના જ છે, પરંતુ બંનેના યોગથી થયા છે એ જ વાત નીચે બતાવે છે. જીવ અને પુદ્ગલ આ બેના જ નવ પદાર્થ છે. નૈમિત્તિક જીવ અને નિમિત્ત
કારણ નૈમિત્તિક જીવ
હા
નૈમિત્તિક જીવ અને નિમિત્ત કારણ પુદ્ગલ બસ આ નવ પદાર્થમાં નવ એ તત્વો છે એ કેવળ પર્યાયના જ ધર્મો છે.
નૈમિત્તિક જ છે,
નૈમિત્તિક જ છે, નવે નવમાં કોઈ સ્વાભાવિક નથી.
કોઈ સ્વાભાવિક
નૈમિત્તિક છે, સ્વાભાવિક નથી.
બરાબર.
નૈમિત્તિક એમ સૂચે છે કે સામે નિમિત્ત છે, સદભાવના ભાવ. પણ નૈમિત્તિક છે તેથી તે કર્તવ્ય છે ને એ છે કર્મ કર્યું. કેમ કે તું નૈમિત્તનો સંગ કરીશ ને કેળી રહ્યો છો એટલે નવ તત્વો બાદ હશે એટલે બિના આત્મા એક નાયક તત્વ છે દ્રષ્ટિમાં નહીં આવતું. હજી તો તને એમ લાગે છે કે હું કરું છું. ઉપાદાન પણે પણ પર્યાય કરે છે ને નિમિત્ત પણે ઉદ્ગલ કરે છે એમ ન માનતા ઉપાદાન પણે હું કરું છું અને કા નિમિત્ત થી થાય છે ઘણો ગોટાળો છે. ખુલાસામાં કરવું થાય આ બધે ના
નૈમિત સંબંધ થી થવા વાળા ભાવે નવ પદાર્થ છે. નિમિત્ત નૈમિત્તિક
નહીં આત્મા કોઈ પાપ ને કરે આ સૌ નિદ્રાને કરે અમુક ને કરે ચાલો આગળ
વ્યવસ્થાઓ છે તે જીવ પોતે કરે છે તેથી તે જીવ નું કારણ છે. જુઓ ગાથા 152 બરોબર છે. જીવની શુદ્ધ અવસ્થાઓ છે તે સ્વાશ્રય થાય છે. જેમ જેમ જીવ શુદ્ધતા પ્રગટ કરતો જાય છે તેમ તેમ તેને નવા કર્મો નો સંબંધ થતો નથી અને જૂના કર્મો નો સંબંધ છૂટતો જાય છે. અંતમાં એ સંબંધ સર્વદા છૂટી જાય છે એટલું બતાવવા માટે તે અવસ્થાઓને નૈમિત્તિક તથા જે કર્મનો અભાવ થયો તેને નિમિત્ત કહેવામાં આવે છે. અહીંયા નવ પદોને જીવની વિકારી અવસ્થા કહેવાનું કારણ એ છે કે તેના લક્ષ્ય જીવને વિકલ્પ થયો છે. એ પ્રમાણે રાગ સહિત નવ પદાર્થો કે જે વ્યવહાર નયનો વિષય છે તેનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
એના લક્ષ્ય વિકલ્પ થાય છે. લક્ષ્ય કરવા યોગ્ય નથી કે કઈ દીધું
ન થતું આ લક્ષ્ય કરવા યોગ્ય. અલૌકિક લાગે છે.
અલૌકિક જ છે
કે ઓહો
અલૌકિક જ છે.
બુદ્ધિમાં તો જ્ઞાન ની ભ્રાંતિ છૂટી
ગઈ. ક્યાંથી આવ્યો કરતા કરતા અહીંયા આવ્યો જ્યાં સુધી કરતા રહસ્ય ચાલતું હતું. આ કુટુંબ ભગવાનને મળે તો આપણું શું નાનો છે બહુ તત્વ નાનો છે નથી પોતાનું કર્મ તો નથી પણ જ્ઞાનનું મળે પણ
નથી.
કરતાનું કર્મ કેમ નથી કે મારા ભાઈની નાખતી છે. ઘેરી હોય છે અને એ દસ કથા છે ને એ ભાવિન્દ્રિય ને ભાવિન્દ્રના વિષય ને જીતવાની કથા છે.
અને
જ્ઞાન નો વિષય તો બનાવ તો જ્ઞાન ની વિકલ્પ થશે. આપણે તો દસ કાકા મળી ગઈ કઈક મળી ગયા બધું મળી ગયું. ગુરુદેવે કહ્યું રાગ ને જાણે છે જ્ઞાન એ જ્ઞાન પછી અજ્ઞાન છે. જ્ઞાન નો વિષય નથી ગુરુદેવ કહ્યું બુદ્ધિ નો વિષય કઈ નથી. એટલે કે રાગ ને જાણવું એ મારા સ્વભાવમાં નથી આવ્યું ને.
બરોબર. અરે નો ભેદ ને જાણવું મારા સ્વભાવમાં
નથી. કેમ કે પરદેવ છે ને પરદેવ ને જાણતા જ્ઞાને ન થાય સુખે ન થાય. માટે પરદેવ થી પરાન્મુખી હતા. એટલે છે એમ કહ્યું અને બુદ્ધિ નો વિષય છે એમ કહ્યું પણ મારો વિષય નથી ખેંચી લીધું જ્ઞાન ને પણ
મારા પણ ખેંચી લીધું.
અસ્તિત્વ તો રાખ્યું એને જાણનાર છે બુદ્ધિ તો રાખ્યું
એ રાખ્યું
પણ મારા જ્ઞાન નો વિષય નથી. મારા જ્ઞાન નો વિષય તો આ તીક્ષ્ણ બુદ્ધિ મારા સ્વભાવમાં સ્વદ્રીમાં જાગી ગઈ. જોડી જોડી ભારત પેલી જોડી કેમ કે તીર્થંકર નો વિસ્તાર તો ગણધર જ કરી શકે એટલે વિસ્તાર એની બેરીમાં કોઈ સમિત કે નહીં. આ તો દસ કથા તો ચૂકી છે. સમજી શકાય એવી પોતે ચોખ્ખું કર્યું છે. એનું એ ગીતે કેવું બજાનું છે
બુદ્ધિ
ને બુદ્ધિ નો વિષય એની એકતા થઈ ગઈ ને, હું જાણું છું
એમ કે આપણામાં જે ભાવ થતા હોય છે આપણે જાણતા હોઈએ ને, આપણને ખબર હોય આપણા ભાવ ની, બીજા મારામાં જે ભાવ થતા હોય
એ તો અમે જાણીએ ને.
અરે ભાઈ એ ભાવ તારા નથી
અને તું એનો જાણનાર નથી
ભાઈ. આખી આમ
આપણા ભાગમાં આવ્યું સ્પષ્ટ ગુણ છે એનું સ્પષ્ટ કરીએ છીએ.
એમાં લખેલું છે
આપણા માટે મૂકી હતી, બસ હું સમજે ન સમજે એની અમને અપેક્ષા કઈ છે.
અમને આ ઘૂંટવા જેવું લાગે છે એટલે આપણા માટે મૂકીએ,
આપણા માટે મૂકીએ છીએ, વારંવાર મૂકીએ
છીએ.
વિજ્ઞાન ક્યાં સુધી ભાવવું, ક્યાં સુધી પૂર્ણ થાય છે વિજ્ઞાન નો ઊંચો પ્રકાર. જાણે ભાગદે જાણે બુદ્ધિ ને માને કે હું જાણું છું એને, એટલે હું પણ એને બુદ્ધિમાં લેખતા થઈ ગઈ.
જાણનારો
બધા છે ખરેખર પર જણાતું નથી આ જાણનાર બીજો છું, બીજો બીજાને જાણે છે. વ્યવહાર નહીં ત્યાંના ભાવને બીજાનો કહે છે, જાણે છે ઇન્દ્રિય જ્ઞાન વ્યવહાર નહીં આ માને છે કે હું જાણું છું અજ્ઞાન થઈ
ગયો.
વ્યવહાર નિશ્ચય થઈ ગયો કે રાગ ને જે જ્ઞાન જાણે છે ને ભાવભાઈ અજ્ઞાન છે. આવી રીતે મને વાત થઈ બેસાડીને કહ્યું બેસો ઉભા થયે બેસો, એટલું તો બસ હતું. રાગ છે એને જે જ્ઞાન જાણે છે એ અજ્ઞાન બુદ્ધિ નો વિષય છે ને, તો એને જ્ઞાન નો વિષય માં એટલે જ્ઞાન નો વિષય જ્ઞાન ગાયબ થઈ ગયું, નિર્ભૂત થઈ ગયું, જ્ઞાન કા જ્ઞાન નો અનુભવ અજ્ઞાન થઈ
ગયું.
આજે ઘેરે ત્યાં મોટા થતું મોટા થતું અહીંયા સુધી ભૂટાણ બહુ બહુમાન આવ્યું ભગવાન નો તસ્કાર. આ બધો ભાવ આવ્યો રાગમો હૈદરાબાદ નો વિચાર આવ્યો.
આપણી
સાહેબ
હતા
કરને કરવાનું કલ્યાણને કરવાનો પક્ષ ને જવાનો પક્ષ બે જેર છે નિષ્કુપ છે નિષ્કુપ છે પરિણામ સ્વયં થાય છે વિસર્જન મારે કેવું કરું અને પરિણામ ના ભેદ ને જાણે છે બુદ્ધિ જાણે છે બુદ્ધિ જાણે છે જુદો ન પડ્યો બુદ્ધિ ઉપર એ થઈ ગયા આત્મા એ થઈ ગયું આપણે 10,000 વખત એને ભૂલી જાતો આમાં ભૂલ્યો છે
બહુ ભૂલ્યો છે આમાં
ભૂલ્યો છે વિષય પછી કસાય સંભળી પછી પણ ને જાણે તો મોહ થાય
હા
વિષય કા ફળ કસાય વિષય ના
હોય ત્યાં કસાય ક્યાં
થયું શરીર જણાય જ નહીં
તો પછી
શરીરમાં મારા પણ ક્યાં થયું ઇન્દ્રિય જ્ઞાન ની નાસ્તિ છે ઇન્દ્રિય જ્ઞાન ની નાસ્તિ હોવાને કારણે હું પણ જાણતો નથી મારામાં નાસ્તી છે એ જાણે ભલે પણ હું ના જાણું એને રાગની નાસ્તી ને કામની નાસ્તી આવક ભાવની નાસ્તી ને તે ભાવની નાસ્તી એવી મારી અસ્થિ નાસ્તિક શબ્દ વજની છે અત્યાર સુધી જીવને જીવ થોડા એટલો નાસ્તિ ધર્મ હજી થવા દીધો નહીં ઊંઘો ચડી ખમ મારું કઈ બગડ્યું નથી અત્યાર કેમ ના બગડ્યું રાસ્તી મને ગટાવ્યું સુખ નું મારા સ્વભાવમાં સુખ ભર્યું છે એમાં જરાય બાધા ના આવી સુખરૂપે રહે સુખરૂપે છોવા જતો ઇન્દ્રિય જ્ઞાન સ્વસ્થ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન રૂપે છોવા જતો
સારાંશ એ નીકળે છે કે આ જીવ જ નવ પદાર્થ રૂપ થઈને ટકેલો છે જો કે પહેલા શ્લોકો દ્વારા જીવ અને પૂતગલ બંને ની અવસ્થા નવ પદાર્થ રૂપ બતાવી છે પરંતુ અહીં નવ પદાર્થો ને જીવના જ અવસ્થા ભેદ થયા છે એનો અભિપ્રાય એ છે કે અહીં નિમિત્ત કારણ નું કથન કર્યું નથી ઉદગલના નિમિત્ત થી જીવના આ નવ ભેદ થાય છે અર્થાત અવસ્થા તો એ જીવની છે પરંતુ ઉદગલના ઉદગલ નિમિત્ત કારણ છે તેથી અહીં નિમિત્ત કારણ ને અવિવિષિત રાખીને જીવ જ નવ પદાર્થ રૂપ છે એમ કહ્યું છે જોકે આ અવસ્થાઓમાં આ જીવ અશુદ્ધ છે તો પણ આ અવસ્થાઓની રહિત વિચાર કરવાથી કેવળ શુદ્ધ જીવનો પ્રતિવાસ થાય છે. અવસ્થાઓથી રહિત જો તો શુદ્ધ પ્રતીત થાય છે.
રહિત જ છે ને, પણ નાસ્તી છે નહીં.
હા જી,
શુદ્ધમાં શુદ્ધતાની નાસ્તી છે. છતાં રહીત વિચાર કરવાથી શુદ્ધ જીવ નો જ પ્રતિભાસ થાય છે, એટલે શુદ્ધ જીવ જ જણાય છે. હા
બરાબર.
હવે જે પ્રતિભાસ થાય છે બેન, એમ લીધું ઉપરમાં છે 155 માં પ્રતિભાસ તો જે 155 માં છે, 155 માં ષષ્ઠ શ્લોક માં છે, છેલ્લી દોઢેટી એને કરી છે. એવા નથી અર્થનો દીપક ધોય જુઓ પછી એકો વિરાજતે અને એક અપી પરમ
એટલે
બરાબર છે, અર્થ કર્યો છે બરાબર. જીવ નો પ્રતિભાસ થાય શુદ્ધ જીવ નો, એમ એમ કહ્યું છે. પ્રતિભાસ થાય
છે એટલે પ્રતીત થાય છે,
નાસ્તી છે નવ ની તો
શુદ્ધતા છે.
છપ્પન માં પછી આપડે ઓલું વાંચશું. 156 લ્યો.
અશુદ્ધતાની અંદર શુદ્ધ જીવ નો પ્રતિવાસ થાય છે.
એટલે બધાને શુદ્ધ જીવ નો અનુભવ થાય છે, બાળકો પાસે નહીં. એ અભ્રચંદ્ર આચાર્ય જ કહેલું છે, બાળકો પાસે ભગવાન આત્મા નું બ્રહ્મ આવે છે. એ ભૂતકાળમાં છે ને, જીવ સંસારી જીવ ને કહે છે ને, સંસારી જીવ ને પણ
ઉષ્ણ
પર્યાય થઈ પાણી ની, અને ઉષ્ણ પર્યાય થી સહિત માને પાણી ને તો પાણી ઉણું લાગે ને, પાણી શીતળ ક્યાંથી લાગે? એ વખતે એનાથી રહી એના સ્વભાવ ની સમીપે જઈને જોઈએ
શીતળ
છે. અભેદન કરાવે ભલેરી અશુદ્ધતા, વિચાર તો ભલેરી તારી દશામાં કઈ ગભરાવાની જરૂર નથી, અને શુદ્ધ ના દર્શન થશે.
શુદ્ધિ
શુદ્ધ હોય નહી,
રહીત દેહો
રહીત દેખ નથી. 156 જો
અશુદ્ધતાની અંદર શુદ્ધ જીવ નો પ્રતિવાસ થાય છે એ વાત અસિદ્ધ નથી,
સિદ્ધ છે વાત. એમ સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત છે કે બધાને શુદ્ધનો અનુભવ થાય છે, અશુદ્ધતાની વિદ્યમાન વખતે પણ. એટલે અશુદ્ધતાનો પ્રતિભાસ થાય છે એટલે પ્રત્યક્ષ અનુભવ થઈ જાય છે. પ્રતિભાસ વખતે આનંદ નથી, એને પ્રતિભાસ છે પણ આનંદ નથી, કેમ કે એના ઉપર એ આ પર્યાય થી રહીત હું શુદ્ધ છું બીજાનું એ ભેદ જ્ઞાન કરીને અંતર્મુખ થતો નથી, પણ થાય છે તો એના જ્ઞાનમાં શુદ્ધતાનો પ્રતિભાવ નાયક તત્વ જણાઈ રહ્યો છે. એમ એટલી સ્વચ્છતા તો ઉપયોગમાં રહી ગઈ, કેમ કે ઉપયોગ તો સ્વભાવ છે, સ્વભાવનો છે, એટલે એટલો નાયક તો એમાં જણાય છે. હનુમાન ગોચર કોણ છે? પણ અનેક પ્રકારે સિદ્ધ છે, પરંતુ
અયથાર્થ ઉપાધિ નો સંબંધ થઈ જવાથી તે શુદ્ધતા નું દર્શન થતું નથી.
પ્રતિભાસ છે અને દર્શન થતું નથી, એ બે શબ્દો ઉપર મારું ધ્યાન થઈ ગયું. અજ્ઞાનીને પ્રતિભાસ છે પણ એને દર્શન થતું નથી. છે એ તો હકીકત છે, વિદ્યમાન તો છે ને આત્મા, તત્વ ભલે અદભુત રૂપે પણ મેં વિખ્યાત છે, પણ એમાં ઉપયોગ મેં આત્મા તો છે ને, એ ઉપયોગ એવો સ્વચ્છ છે કે પ્રતિભાસ
નિમિત્તે આત્મામાં અશુદ્ધતા મલિનતા આવી ગઈ છે, તેનાથી આત્મા નું શુભ ધંકાઈ ગયું છે.
અભાવ નથી થયો,
અભાવ તો કેજો
આવે છે ને, ઓલા આપણે નહી ચક્રમાં આખા દિન થઈ ગયો છે, કબલિત થઈ ગયો, કબલિત શુદ્ધાત્મા. રાહુ વાડો આવ્યો તો સૂર્ય દેખાતો નથી,
તેનાથી આત્મા સુદૃઢ થઈ જાય છે. તો પણ ઉપાધિ રહીત અવસ્થાનું ધ્યાન કરવાથી અશુદ્ધતાની અંદર પણ શુદ્ધાત્મા નું અવલોકન થાય જ છે.
અશુદ્ધતા મારામાં નાખતી છે એવો હું છું કે દર્શન થઈ ગઈ અશુદ્ધતા એનામાં રહી.
હા ભલે રહી,
એ ક્યાં ઘડે છે અંદર જાઓ, બીજા ભાવા નો દ્રષ્ટા
દેખાતા નથી. પોતાની શક્તિ ના આધારે વિજ્ઞાન થાય છે ને.
અહીંયા આવી ગયું, મારામાં નાસ્તિક છે, મારામાં નાસ્તિક છે એટલે પોતે દ્રવ્યો બેચી ગયો, પરોટી વાળી ગઈ હતી, મારામાં નથી. લલક તો અહીંયા નાસ્તિક પર લખ્યું નથી, મારામાં આ નથી. એમ
પ્રતિભાસ
ન હોય તો